भला भक्त जनों, हरिस्मृति नामनो अद्भुत ग्रंथ, जे ग्रंथ आपने सतत ईश्वर नी साथे जोड़ी राखे छे। एक एक पंक्तियों अद्भुत छे। स्वामी नखथी शिखा पर्यंत भगवान श्रीहरिना स्वरूप नु वर्णन करे जाय छे। आवी रीते भगवान ने चिंतवा ए बहु मोटी कमाणी छे। आ वस्तु ने कोई सामान्य चीज नहीं समझता, अने जो सामान्य चीज होत तो महामुक्त राज एवा निष्कुळान स्वामी नी कलमे आ पंक्तिओ लखाणी न होत। ए मुक्त राजोनी दृष्टि ज्यां सुधी पहोंचे छे त्यां सुधी आपणी दृष्टि पहोंचती नथी। एटले आपणा मनमां एम थाय कि आमां ते वळी शुं हशे, पण आमां छे एवुं ब्रह्मांडमां क्यांय नथी। आमां छे एवुं ब्रह्मांडमां क्यांय એક એક પંક્તિઓનું અદભુત સ્વામી આલેખન કરે છે। પહેલી ચિંતામણી ચાલી રહી છે, અને ચિંતામણીનું નામ શું છે કે ભૂલી ગયા તમે? કાલે વાત કરી હતી ભાઈ આપણી પાસે હાથ ચિંતામણી છે, એમાં પહેલી ચિંતામણી હાલે છે, અને પહેલી ચિંતામણીનું નામ શું? કોઈક તમને પૂછે કે ભાઈ તમે શું સાંભળ્યું, તો કદાચ તમે કયો તો ખરા કે હરિસ્મૃતિ સાંભળી। હરિસ્મૃતિ સાંભળી એમાં તમે કેટલી ચિંતામણી સાંભળી, સાંભળ્યા પછી તમને ખબર તો આવી જોઈએ કેટલામાં ચિંતામણી હાલે છે। તમે એમ કયો પહેલો ચિંતામણી, તો કોઈ તમને એમ સવાલ કરે કે ભાઈ પહેલો ચિંતામણી એ ચિંતામણીનું નામ શું છે? હે, શું ચિંતામણી? હા, યાદ તો રાખ્યું છે, બોલો જઈએ એટલે આપણે બરાબર ઘૂંટાવી દઈએ એટલે પાકું થઈ જાય। આ ચિંતામણીનું નામ શું છે? સ્વરૂપ ચિંતામણી। આમાં તો ભગવાનના સ્વરૂપનું ચિંતવન આવે છે, માટે સ્વામીએ આ ચિંતામણીનું નામ સ્વરૂપ ચિંતામણી રાખ્યું છે। ભગવાનનો કંઠ, ભગવાનનું ગળો, ભગવાનની દાઢી, ભગવાનના હોઠ, ભગવાનની મહામધુરી વાણી વગેરેનું સ્વામી અહીંયા આલેખન કરી રહ્યા હતા। આગળની પંક્તિમાં સ્વામી લખે છે,
દેખી દાંત તણિયા વળિયું નાથ નિરખ્યા છે, કહીએ કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે, ગાયે કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે।
આપણા મનની વૃત્તિને પરમાત્માના દાંતમાં ઠરાવો, દાંતને નિરખો અને ગાઓ।
હે દેખી દાંત તણિયા વળિયું નાથ નિરખ્યા છે, કહીએ કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે, કહીએ કુંદ કુસુમની કળિયું નાથ નિરખ્યા છે। હે રૂડા રૂપાળા રસ સારા સુવર્ણે સા કરિયા નાથ નિરખ્યા છે,
સારા સુવર્ણે સા કરિયા નાથ નિરખ્યા છે,
હે સારા સુવર્ણે સા કરિયા નાથ નિરખ્યા છે,
સારા સુ
દેખી દાંત તણી આવળી.
આવળિયું કોને કહેવાય?
આવળી.
આવળ જોઈશ તમે કેવી આવે. નામને એવો છોડ થાય ને, ઈ આવેલ કે બીજી આવેલ, ઈ જ કયો છું હું, કયો છું.
દાંત તણી આવળ્યો.
આવળ એટલે બોલે આવળ નહીં હોય ને, તને એવું સમજી લે. આવળ નો અર્થ થાય છે પંક્તિ.
હે દેખી દાંત તણી આવળ્યું, નાથ નિરીખ્યા છે કહીએ કુંદ કુસુમની કળિયું, નાથ નિરીખ્યા છે
ભગવાનના દાંત કેવા શોભે છે એનું સ્વામી વર્ણન કરે છે. એ દાંતની પંક્તિઓ એવી તો શોભે છે કે જાણે કે કુંદ કુસુમની કળીઓ. મોગરા જેવું ટાઈપનું એક પુષ્પ આવે છે જેને કુંદ કુસુમ કહેવાય, એવા એ ભગવાનના દાંત શોભે છે. રૂડા રૂપાળા રસે ભર્યા, સારા સુવર્ણે સાકરિયા. સાકરિયા હું? સાકરિયા ખબર છે કોઈને? હે, ખાવાના હાકરિયા નહીં હોય નકર તમે ખાવાના હાકરિયા એમ શીખો કે આ ખાવાના હાકરિયા. સાકરિયાનો અર્થ થાય છે કે બાંધેલા. ઘણા દાંત નથી બંધાવતા, પણ ભગવાનના દાંત એવા છે કે જાણે એને બંધાવા નથી પડ્યા. બાંધેલા હોય એવા એક સરખી પંક્તિ, આપણે તો બંધાવા પડે તે હરખા થાય.
હે સારા સુવર્ણે સાકરિયાના,
ભગવાન શ્રીના દાંત છે. દાંત જોતાની સાથે જ માણસને એમ લાગે કે નહીં કે ખરેખર આવા દાંત કોઈ માનવના ન હોય, એવા એ પરમાત્માના દાંત છે. ઈ દંતિયાના દિનમણિ શર્મા હાથીની અંબાડી ઉપર ફરે. દુનિયામાં જેનો કોઈ જોટો ન મળે શાસ્ત્રાર્થ કરવામાં, પણ ભગવાન શ્રીહરિ ઊંઝા ગામમાં બિરાજમાન હોય. દિનમણિ શર્મા આવે ઊંઝા ગામમાં, ભગવાન શ્રીહરિના દર્શન કરે, ભગવાન શ્રીહરિ મુખ મલકાવે, મહારાજનું મુખ મલકાવે, એ જ વખતે ત્યાં દાંતના દર્શન થાય. અને દાંતના દર્શન થતાની સાથે દિનમણિ શર્માને નિશ્ચય થઈ જાય કે ન હોય માનવ, આ ન હોય માનવ, આ તો સ્વયં પરમાત્મા છે, આ તો સ્વયં પરમાત્મા છે. કેવળ દાંતને દેખવા માત્રથી આખો સંસાર ઓકાઈ ગયો. હે, કેવા એ મનોહર દાંત. મહારાજના પગમાં પડ્યા, મહારાજને કે મહારાજ મને તમારો સાધુ કરો, પણ મહારાજે કે નહીં, તપાસ કરવી હતી, કસોટી કરવી હતી, ત્રણ દિવસ સુધી કરગર્યા, પણ મહારાજ એકના બે નો છા. પણ દિનમણિ શર્માને હવે સંસારમાં ગમતું નથી. મહારાજ ત્યાંથી ચાલતા થી આગળ ઊંઝાથી મેઘપુર આવ્યા, પણ દિનમણિ શર્મા પાછળ પાછળ આવે છે. મહારાજને કરદરે, મહારાજ મને સાધુ કરો, સાધુ કરો. અને છેવટે મહારાજે એને મેઘપુરમાં સાધુ કર્યા અને નામ પાડ્યું નિત્યાનંદ સ્વામી. હે, કેવળ એક દાંત જોવા માત્રથી એવા અદભુત ભગવાન શ્રીના દાંત છે. દાંતને દેખવા માત્રથી પૂરો સંસાર ખારો થઈ ગયો.
હે રસના એ છે રૂડી વાણી, નાથ નિરખ્યા છે સુણી ચિત્ત વૃત્તિ લો ભાણી, નાથ નિરખ્યા છે સુણી ચિત્ત વૃત્તિ લો ભાણી, નાથ નિરખ્યા છે. હે ચોખું બોલે છે સુણી વાણી પર અદભુત ભગવાનની વાણી છે, રચનાએ છે રૂડી વાણી, સુણી ચિત્ત વૃત્તિ લોહાણી. સ્વામી લખે છે કે ભગવાનની વાણી એટલી બધી મધુર છે કે વાણી સાંભળતા મારું ચિત્ત લોભાઈ ગયું. અદભુત એ વાણી છે. અને એટલા માટે પ્રેમાનંદ સ્વામી લખ્યું, હે મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, હે મુખની વાણી સાંભળી રાચા સુંદર રૂપે રે, જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે,
જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે,
હે જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે,
જગત સુખ ને પરહરી લીધો ભેખ ભૂપે રે,
હે વાલી લાગે, હે વાલી લાગે, હે વાલી લાગે વાલમ તારા ની વાણી રે,
વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે,
એ મુખની વાણી શ્રવણ સુણી હું લોભાણી રે,
મુખની વાણી શ્રવણ સુણી હું લોભાણી રે,
હે વાલી લાગે, હે વાલી લાગે વાલમ તારા મુખની વાણી રે,
હે વાલી લાગે વાલમ તારા.
સ્વામી લખે કે ભગવાનની વાણી એટલી બધી મધુર છે, ભગવાનની વાણી સાંભળી મોટા મોટા ચક્રવર્તી રાજાઓએ રાજપાટ છોડી દીધા, રાજપાટ છોડી અને એ મધુરી મધુરી વાણી સાંભળવા માટે જંગલમાં જઈને ઘોર તપસ્યાઓ કરવા લાગ્યા. અને એવી તો એ ભગવાનની વાણી એક વખત જે માણસ સાંભળે એને જિંદગીમાં ભૂલાય નહીં. અને એટલા માટે તો પ્રેમાનંદ સ્વામીએ કીધું, બતિયા મોરે બાલમ કે બિસરત નાહી બિસારી રે, બિસરત નાહી બિસારી, બતિયા મોરે બાલમ કે. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ, તમારી વાણી અમે ભૂલવાનો પ્રયાસ કરીએ તો ભૂલાતી નથી, કેવી એ મધુરી વાણી હશે. એટલે નિષ્કુળાન સ્વામી લખે છે કે રસનાએ છે રૂડી વાણી, સુણી ચિત્ત વૃત્તિ લોભાણી, ચોખ્ખું બોલે છે ચતુરાયે, સુણી વાણી પર બલી જાય. સ્વામી લખે છે કે ભગવાનની એવી મધુર વાણી છે કે એના ઉપર સમગ્ર બ્રહ્માંડોના સુખો વારી ફેરીને નાખી દઈએ, એવી એ ભગવાનની વાણી છે.
મુખ ભર્યું મનોહર હાસે નાથ નિર ક્યાચે, જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિર ક્યાચે,
જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાથ નિર ક્યાચે.
આવી રીતે ભગવાનનું ચિંતન કરો અને ગાઓ આ તાલી કે સાથે. પરમાત્માના મુખમાં મણની વૃત્તિ ઠેરાવીનો આ તો હરિ ધ્યાન નો વિષય છે. આ તમને ગમે તો ભલે, ન ગમે તો ભલે, કંટો કદાચ ચડતો ખબર નહીં મને, કારણ કે આ તો અભ્યાસ કર્યો જ નથી. આમાં કોઈ જગત નો દાખલો કે બીજી ત્રીજી વાત આવશે નહીં, તમે કદાચ સાંભળવાની ઈચ્છા રાખો તોય, કારણ કે આ તો હરિ સ્મૃતિ છે. બીજું તો ત્રીજું ઘણી વખત સાંભળ્યું છે, પણ આ જ કરવાનું છે. કઠણ પડે તોય મનને પરાણે ઢળી લઈ જાઓ, કારણ કે આમાં તો ભાઈ બવડો તૂટે હરિ ધ્યાન નો વિષય છે. પેલો ફોન પગનો આવે, હવે અમે અમને દુઃખ થાય છે, હવે જલ્દી તમે ત્યાં બવડા નો ફોન આવે, હવે અમે તૂટીએ છીએ. આ તો નેવાના પાણી મોભારે ચડાવવાના છે ભાઈ, ચડાવવા છે કે નથી ચડાવવા, કે પછી મોભાર ના પાણી નિવેશ આવા દેવા કયો એમ કરવો તેમ કરી બોલો કરવું છે ના ના આપણે તો નેવાના પાણી મોભારે ચડાવે છે તાલી કે સાથ એક તાલ
હે મુખ ભર્યું મનોહર હાસે નાત નિરક્યાચ જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાત નિરક્યાચ
જોઈ જન્મ મરણ દુઃખ નાસે નાત નિરક્યાચ
આવી રીતે પરમાત્માનું ધ્યાન કરણ તો તમામ દોષોના સમૂહો નાશ થઈ જાય છે વાસના બળીને ખાખ થઈ જાય છે જીવાતમાં જન્મ મરણના દુઃખથી મુકાય અને અખંડ ભગવાનની સેવામાં રહી શકે છે પણ આવી રીતે ચિંતવે તો પહેલી શરત અને કદાચ તમને પંક્તિ અઘરી પડતી હોય તો અડધી જ પંક્તિ નાથ નિરખ્યા એટલું જ ગાજો બરાબર હા
નાસ અણિયાળી છે એવી
હે
નાસ અણિયાળી છે એવી શુક ચંચુ દીપ શગ જેવી
નાથ
હે શુક ચંચુ દીપ શગ જેવી
અદભુત ભગવાનની મનોહર નાસિકા છે એ નાસિકાને બે ઉપમા આપી છે અણિયાળી ભગવાનની સુંદર સરસ મજાની નાસિકા શુક સંચુ શુક એટલે પોપટ ભગવાનની નાસિકા કેવી છે તો પોપટના જેવી અણિયાળી નાસિકા છે દીપ શગ એ દીવાની જે શગ હોય ને જ્યોત બળતી હોય ને એ કેવી અણિયાળી હોય એવી એ ભગવાનની નાસિકા છે
તે પરસીણી ચિહ્ન નિહાળો જમણે કાલે તિલ રૂપાળો ગોર કપોળે છે ગોળ
હે
જોઈ આવે સુખ
કપોળ ગાલ પરનો જે ભાગ હોય ને એને કપોળ કહેવાય છે એને જોવાથી ખૂબ ખૂબ સુખ આવે છે
એ કરણ હરણ દુઃખ ના કહીએ
એ
કરણ હરણ દુઃખ ના કહીએ એ જોઈ મોટા સુખ ને લઈએ
એ
જોઈ મોટા સુખ ને લઈએ
એ ભગવાન ના અદભુત કાન છે કાનમાં મનની વૃત્તિ ઠેરાવીને કાનનું ધ્યાન કરે તો અપાર સુખની પ્રાપ્તિ થાય દાખલો ક્રિયા કરો મૂકો નહીં દેખાય તોય ભલે ન દેખાય તોય ભલે મહારાજે વચનામૃતમાં કીધું કે ધ્યાન કરતા મૂર્તિ ન દેખાય ને તો કાયર થઈને મૂકવું નહીં ધ્યાન ધરતા પાંચ વર્ષ થાય તો ભલે દસ વર્ષ થાય વીસ વર્ષ થાય પચીસ વર્ષ થાય પચાસ વર્ષ છેલ્લે ક્યાં સુધી લખી નાખ્યું સો વર્ષ સુધી દાખલો મૂકવાનો નથી લ્યો આવી રીતે દાખલો કરીને ભગવાન દેખાય એમને દેખાય આ તો બે દી આંખી મીચીને હવે કાંઈ દેખાવાથી મૂકો મૂકો પડ્યું ભાઈ પણ ન દેખાય તો દાખલો કર્યા એક બ્રહ્મચારી કહેતા તો કઈ બધું મૂકી દીધું મેં કેમ એ કે પચાસ વર્ષ દાખલો કર્યો આપણો ગુરુ મંત્ર પ્રાપ્તિ મહોત્સવ હતો ને ત્યારે અમે જતા ત્યાં બળેલ પીપળે ગામ એટલે બળેલ પીપળે ભીખા ભગત તમારી રહ્યા હતા હવે એક ન્યાય મંદિરમાં બ્રહ્મચારી હતા ને પછી ભીખા ભગત હાર્યા હતા ને પેલા હરિભક્ત બટાટા લખાવેલા ને એ બરાબર હવારમાં આવ્યા કે સ્વામી બટાટા લખાવવા પાંચ ફાડી દો મેં કે ભીખા ભગત ઉપર પૂજા કરતા છે જાઓ બ્રહ્મચારી ઉપર ગયા લઈને ભગત માનસી બેઠા હતા ત્યાંવાલા બ્રહ્મચારી કીધું કે ભગત આ ભગત ને પોંચ ફાડી દો. માનસી બેઠા એટલે આંખ તો ખોલે નહીં, એટલે બે પાંચ વખત પેલા બ્રહ્મચારી કીધું ને ભગતે આંખ ન ખોલી તો કે ખોલી ને ખોલે ને બાપુ કઈ દેખાતો નથી, મારા પચા વરે ત્યાં કઈ દેખાતો, મેં બંધ કરી દીધું. લે હવે પૂજા કરવા બે, પેલા ચા પકા, ચા પકાવીને ચાની રકે બાજુમાં મૂકો પછી પૂજા કરવા બે. હવે એને મૂર્તિ દેખાય કોઈ દી ના, આ તો દાખલા નો વિષય છે. દાખલો કરે રાખો, ન દેખાય તો દાખલો કરો, સો વર્ષ સુધી દાખલો કરો. આમ ભગવાન શ્રીજી નું કેવું છે, આવી રીતના જે આગ્રહ વાળા છે એના પર ભગવાનની મહા મોટી કૃપા થાય છે. અને ભગવાને એમ કીધું કે એની ભક્તિથી ભગવાન એને વશ થઈ જાય છે, અને એના માટે એક શબ્દ ભગવાને એવો પ્રયોગ કર્યો કે એને એકાંતિક ભક્ત કહી દીધો. બોલો, મૂર્તિ નથી દેખાતી પણ તેમ છતાં દાખલો નથી મૂકતો તો એ ભગવાન ના મતે એકાંતિક થઈ ગયો છે. કેમ દાખલો નથી દેખાતું તેમ છતાં.
હે કર્ણ હરણ દુખ ના કહીએ, જોઈ મોટા સુખ ને લઈએ, નાથ નિરખત હે વામ કાને બિંદુ શ્યામ, નાથ નિરખત અતિ શોભે શોભા ધામ, નાથ નિરખત.
આવી રીતે ભગવાન નું ચિંતન કરે, એ કાળ કર્મ ને માયા થકી મુકાય અને ભગવાન શ્રી હરિ કે અભય પદ ને પામી જાય. માઈક આકાર ને જોનારા અને માઈક આકાર નું ચિંતન કરનારા તો કોટી કલ્પ સુધી નરક માં પડ્યા છે, પણ આ મૂર્તિ નું જે આવી રીતે ચિંતન કરશે એ કાળ કર્મ ને માયા થકી મુકાય અને અક્ષરધામ ને પામશે. બોલો, અક્ષરધામ માં જાવું જાવું? ઊંચી આંગળી કરો તો. હા, બધાને અક્ષરધામ માં જ જવું, અને એટલા માટે તો અહીંયા બધા આવ્યા છે એ દાખલો કરવા માટે. પણ સ્વામી અહીંયા શરત મૂકે છે, ભગવાન શ્રી હરિ અહીંયા શરત મૂકે છે વચનામૃતમાં કે જો તમારે કાળ કર્મ ને માયા થકી મુકાય અને મારા ધામમાં પામવું હોય તો આવી રીતે મારી મૂર્તિનું ચિંતન કરો અને અત્યારથી મંડાઈ પડો. ભાઈ તારી કે સાર
હે વામ કાને બિંદુ શ્યામનાથ નિરખ્યા, અતિ શોભે શોભા ધામનાથ નિરખ્યા, હે અતિ શોભે શોભા ધામનાથ નિરખ્યા.
ડાબા કાનમાં ભગવાનને સુંદર સરસ મજાનું એક શ્યામ બિંદુ નું ચિહ્ન છે. આવી રીતે મૂર્તિને હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સતત સંભાળવાનો અભ્યાસ રાખો. અભ્યાસ રાખશું તો એ વાતની સિદ્ધિ થશે, અભ્યાસ મૂકી દેશું તો નહીં થાય. અહીંથી ગયા પછી પણ મહારાજે વચનામૃતમાં દ્રષ્ટાંત લખ્યું કે પાણીનો ઘડો હોય, એક વખત ઢોળી આવે ને પછી બીજે દી ઢોળે તો એમ કઈ પાણીનો ધરો ભરાય નહીં, પણ આંગળીની પાણીની આંગળી જેવી પાણીની શેર અખંડ વહેતી હોય તો ત્યાં મોટો પાણીનો ધરો ભરાય. એમ જો અભ્યાસ કરશું હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વે ક્રિયામાં ભગવાનને સંભાળવાનો અભ્યાસ કરશું તો એક વખત આ વાતની સિદ્ધિ થઈ જશે. અહીંથી ગયા પછી પણ, અત્યારે તો આપણે પ્રારંભ કરશું પણ ગયા પછી પણ આ ભૂલવાનું નથી. દેહો
એ કાને બૂટે ચોટે ચીત, કાને બૂટે ચોટે ચીત, નાથ નિરખત જોઈ મન થાય સકીત, નાથ નિરખત હે વાસોલાસો લાગે વાલો, નાથ નિરખત.
ભગવાન નો અદભુત વાહો લાહો એકદમ હાથ મૂકો તો ધરી નેઠો આઈ કે આપણા વાહ જેવો નથી ખરડ બરડ.
એ વાસોલા સો લાગે વાલો, નાથ નિરખત જોઈ તિલ મોટો દુખ ભાગે, નાથ નિરખત એ જોઈ તિલ મોટો દુખ ભાગે, નાથ નિરખત.
મહામાં સુંદર સરસ મજાનો તિલ છે એને જો કોઈ નિહાળે એના તમામ દુઃખો નષ્ટ થઈ જાય.
હે આખ્યો મન ગમતી મરમાળી,
નાથ નિરખત
આવી જાઓ આંખ ઉપર, તમારો કેમેરો આંખ ઉપર લગાવો.
આ ભાઈ નથી તો તમને કહું છું, ભગવાન ની આંખ ઉપર એમ કહું છું.
હે આખો મન ગમતી મરમાળી રાતી રે ખાજે રૂપાણી,
સુંદર સુંદર મજાની પરમાત્મા ની આંખો છે. એક વખત આંખ જોવે ને એને જિંદગી પર્યંત ભૂલાય ને. ધાંગધ્રાના ભવાની શંકર ભાવનગર ગયા હોય, ભાવનગર થી પાછા ધાંગધ્રા જતા હોય, રસ્તામાં ગઢપુર આવે, મનમાં સંકલ્પ થાય ઓ આ ગઢપુરમાં સ્વામિનારાયણ રહે છે અને સ્વામિનારાયણ લોકો ભગવાન કહે છે, લાઈવ જોવતો ખરા કેવા છે. આમ ધારણીય ભવાની શંકર ગઢપુર દાદાના દરબારમાં આવે છે. ભગવાન શ્રીરી સભા ભરીને બેઠા છે. ભવાની શંકરે ભગવાન શ્રીહરિના દર્શન કર્યા અને એમાં ભગવાન શ્રીહરિના નેત્રો જોયા. આહા, અદ્ભુત નેત્રો, અદ્ભુત નેત્રો, નેત્રો એના કાળજેમાં ઉતરી ગયા. ભવાની શંકર ઘરે આવ્યા, ગામના લોકો બધા પૂછવા માંડ્યા કે તમે ગઢડા ગયા હતા, તમે ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા, તે ભગવાન છે કે શું છે? ત્યારે ભવાની શંકર કે મને બીજી ત્રીજી તો કઈ ખબર પડતી નથી, ભગવાન હોય કે મને ખબર નથી, પણ આ એની જે આંખો હતી, દુનિયામાં કોઈ માણસની આંખ ન હોય એવી એની આંખ, હું ભૂલું તોય ભૂલાતી નથી એમ. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ભવાની શંકરને આખી જિંદગી આંખ નથી ભૂલાતી. અને એનો અંતકાળ આવ્યો, ભવાની શંકર નો અંતકાળ. ભવાની શંકર ને ભગવાન શ્રીહરી ની આંખ યાદ આવી છે અને એ જ વખતે ભગવાન શ્રીહરી દિવ્ય વિમાન લઈને આવ્યા છે. હાલો હાલો, તમે મારી આંખ નું ચિંતન કર્યું છે. અને એ વખતે ભવાની શંકર બોલે છે કે આજે ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈને મને તેડવા આવ્યા છે. ઓહો, શું એના નેત્રો શોભે છે! આહા, અદભુત એના નેત્રો છે. એક નેત્ર મને યાદ રહી ગયા, હું ભવજળ પાર ઉતરી ગયો, હું ભવજળ પાર ઉતરી ગયો. લો, છેલ્લા સૌને જય સ્વામી. આંખ યાદ રહી ગઈ ને બેડો પાર.
હે આંખો મન ગમતી, હે આંખો મન ગમતી મરમાળી, હે રાખી રે, હે રાતી રે ખાય હે નું પાણી.
સુંદર સરસ મજાની પરમાત્મા ની આંખ છે. જેમ પરમાત્મા જ્યારે આંખો ખોલતા હોય, જેમ સૂર્ય નું પ્રકાશ કમળ ઉપર પડે અને કમળ નું પુષ્પ જેમ ધીરે ધીરે ખુલે, એમ પરમાત્માના નેત્રો જ્યારે ખુલતા હોય, એમાં સુંદર સરસ મજાની રાતી રેખાઓ છે.
અતિ ભારી છે અમૃતે નિહાળી જોઈ મેં નિરાતે, નિહાળી જોઈ મેં નિરાતે.
ઈ ભગવાનની આંખમાંથી અમૃતનો રસ વહે છે. ભક્તો પર કરુણા નજરથી જોઈ રહ્યા છે. સ્વામી લખે કે ભગવાનના નેત્રોને મેં નિરાતે જોયા. હો, નિરાતે કેટલું ભગવાનમાં યત છે! નિરાતે નિરાતે જીણું જીણું સ્વામી કેટલું વર્ણન કરે. અને આપણે તો મંદિરે જઈ આટો ફેરો કરીને આવતા રહી, લટાર મારવા જઈ, હા હજી ભગવાન છે તો ખરા, વયા નથી. પણ સ્વામી એક એક અંગનું ઝીણું ઝીણું કેટલું વર્ણન કરે છે અને કેવું ધ્યાન આપે છે. સ્વામી કે ભગવાનની આંખમાં રહેલા એક કમળ સમાન નેત્રો, એમાં ઝીણી ઝીણી રેખાઓને મેં નિરાત્ય છે.
એ પાપણ ઉપર કર ચલીયું,
સુંદર સરસ મજાની એ ભગવાનની પાપણો છે, એમાં સરસ મજાની કરચલીઓ પડે છે. આવી રીતે ભગવાનમાં મન લગાવો, ચિત્તનો નિરોધ થઈ જશે. આપણા શાસ્ત્રોમાં ચિત્તના નિરોધ માટે બે રસ્તાઓ બતાવ્યા છે. એક તો અષ્ટાંગ યોગ કરીને ચિત્તનો નિરોધ થાય છે અને બીજો ચિત્તનો નિરોધ ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવાની. આ બે રસ્તાઓ, જે સારો લાગે તમારે અંગીકાર કરવાની છૂટ. પણ ઓલો રસ્તો ગહન છે, તમારી પાસે ટાઈમ ક્યાં યોગ સાધવાનો છે? પણ જેના મનની વૃત્તિ ભગવાન શ્રીહરિ કે જેના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જોડાણી, એને વગર સાધ્ય અષ્ટાંગ યોગ સધાઈ ગયો. માટે મનની વૃત્તિ ભગવાનમાં રાખી અને ગાઓ.
એ પાપણી ઉપર કર ચલિયું સારી શોભે છે બે ભલિયું પ્રકૃતિ નયણે મેં નિરખી જિસે કામ કમાન સરખી
પ્રકૃતિ નૈણ વચ્ચેનો જે ભાગ હોય ને પ્રકૃતિ ભગવાનની પ્રકૃતિ કેવી શોભે છે કે જાણે કામદેવનું ધનુષ્ય હોય એ પરમાત્માની પ્રકૃતિ શોભે છે
એ ભાલ વચ્ચે રે ખારુડી
સુંદર સરસ મજાનું પરમાત્માનું ભાલ છે ભગવાનમાં જો આપણને હેત હશે ને તો સેજે સેજે ભગવાનમાં ભક્તિ રહે અને આવી રીતે ભગવાનને સંભાળવા મહારાજ વચનામૃતમાં એમ કે આવી રીતે ભગવાનનું ચિંતન કરવું એનું નામ જ અંતરદ્રષ્ટિ છે કરી કિરણ આખીર તો અંતરદ્રષ્ટિ જ કરવાની છે હે બહાર અથવા અંદર આવવા દો ને વાંધો નહીં દેખે લગી જાય છે બહાર અથવા અંદર ભગવાનની મૂર્તિ હું જોઈ રહ્યો ભગવાન સંબંધિત તમામ જે પ્રક્રિયાઓ છે એને અંતરદ્રષ્ટિ કહેવાય છે આ અંતરદ્રષ્ટિનો ભાઈ અભ્યાસ છે અને ભગવાનની મૂર્તિ વિના બીજે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય તો બધી એ બાહ્ય દ્રષ્ટિ છે આ તો અંતરદ્રષ્ટિ કરવા માટે શિબિરો છે ભાઈ
ભલ વચ્ચે રે ખારુડી મારી મીટતણી છે મૂડી
સ્વામી બહુ શબ્દ પ્રયોગ બહુ સારો ભાલ વચ્ચે સુંદર સરસ મજાની રેખાઓ છે
સ્વામી કે મારી મીટ તણી મૂડી મારી આંખોની એ મૂડી છે મોટે ભાગે ભર્યું ભાલ
પરમાત્માનું વિશાળ ભાલ એમાં હવે મનની વૃત્તિ લગાવીને ગાવ તાલી કે સાથ
હે મોટે ભાગે ભર્યું છે ભાલ જોઈ રમણા ચહુની હાર
પરમાત્માનું ભાલ જોઈ સ્વામી કે અદભુત એ પરમાત્માનું ભાલ છે અને પરમાત્માના નમણા જોઈને સ્વામી કે હું તો ન્યાલ થઈ ગયો ન્યાલ થઈ ગયો ન્યાલ થઈ ગયો આ નમણા કેમ નથી કહેતા નમણા લીધા
દેહો એ નલવટ જોઈ માન લોભાણું
નલવટ નેણા ની ઉપર નો જે ભાગ છે ને નલવટ કહેવાય છે
એ નલવટ જોઈ માન લોભાણું જાણ્યું દોયલા દિન નું છે નાણું
દોયલા દિન નું નાણું હોય ને તો આ નાણું છે બાકી તમારી પાસે કરોડો રૂપિયા હોય તો ભલે અને અબજો રૂપિયા હોય તો ભલે અંતે કાંઈ કામમાં નહીં લાગશે પણ આ જે ભગવાનના સ્વરૂપનું ચિંતવન છે અંતકાળે યાદ આવી જા ને હરિસ્મૃતિ તો બેડો પાર થઈ જા બેડો પાર થઈ જા આ નલવટ યાદ આવી જાહે આ પરમાત્માની આંખ યાદ આવી જાહે એ ભગવાનના ડાબા કાનમાં રહેલો ચિહ્ન યાદ આવી જાહે તો બેડો પાર થઈ જાય આ તો દોયલા દિનનું નાણું છે આવી રીતે ભગવાન નું ચિંતન
કેશ કપાળ વચ્ચે કહીએ ચિન્હ ચિંતવી સુખ લઈએ તાળું રૂપાળું છે તે રાધેવી લોકેશને
આવી રીતે ચિંતન કરો ભગવાન નું ચિંતન મહારાજ બોલે વચનામૃતમાં પરમાત્માનું ચિંતવન થવું ને એ કઈ થોડી વાત નથી ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરતા કરતા જો દેહ મૂકે ને તો બહુ મોટી પદવીને પામી જાય છે અને ભગવાનનું ચિંતન પણ ત્યારે જ થશે જો મહિમા સમજાણ હશે ને શ્રદ્ધા હશે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાણું હોય તો અખંડ ચિંતવન થાય
એ સુંદર એ સુંદર વાળ શ્વેત શ્યામ
સ્વામી એ કેટલું કેટલું અનુસંધાન રાખ્યું. સ્વામી કે અમે ભગવાન ના કાળાય વાળ જોયા છે, અમે ભગવાન ના ધોળાય વાળ જોયા છે. કારણ કે અમુક ઉંમર થાય પછી કાળા ના ધોળા થાય ને, મિક્સ થવા માંડે કાળા ધોળા. સ્વામી કે અમે બે પ્રકારના એ ભગવાન ના વાળ ને નિહાળ્યા છે.
એ સુંદર વાળ શ્વેત શ્યામ પેખી થાય પૂરણ કામ.
સ્વામી કે પરમાત્મા ના જ્યાં વાળ નિહાળે ને એ આત્મા પૂર્ણ કામ થઈ ગયો, એના તમામ મનોરથા પૂરા થઈ ગયા. હવે જે દી ભગવાન માં લાગશે તે દી પૂર્ણ કામ થાય, ત્યાં સિવાય પૂર્ણ કામ થવાનું નહીં. જે દી ભગવાન માં લાગશું તે દી તૃષ્ણા માત્ર નો એન્ડ આવી જાય, બાકી તૃષ્ણા નો એન્ડ આવવાનો નથી. કારણ કે અંતિમ સુખ હોય તો પરમાત્મા નું સુખ છે, અને મનની રચના જ પરમાત્મા એવી કરી છે કે જ્યાં સુધી એને અંતિમ સુખ નહીં મળે ત્યાં સુધી એનાથી વધારે સુખ વધારે સુખ એમાં એને લાલચા થાય. અંતિમ સુખ હોય તો આખરે પરમાત્માનું છે, અને જ્યારે જીવાત્મા પરમાત્મામાં લાગે છે ત્યારે જ એ પૂર્ણ કામ થશે. બાકી તો આ લોકમાં જેને કઈક પદવી છે એને કોકને આ લોકમાં હારા મારી પદવી રાજાની કહેવાય, રાજાને થવું છે. રાજાને વળી ઇન્દ્રલોકના સુખ જોઈએ, ઇન્દ્રલોકને વળી દેવતાઓને ઇન્દ્રના સુખો જોઈએ છે, ઇન્દ્રને બ્રહ્માના સુખો જોઈએ છે, બ્રહ્માને વૈરાટના સુખો જોઈએ છે, વૈરાટને પ્રધાન પુરુષોના સુખ જોઈએ છે, પ્રધાન પુરુષને પ્રકૃતિ પુરુષના સુખ જોઈ છે, પ્રકૃતિ પુરુષના લોકો વાળાને અક્ષરના સુખ જોઈ છે, અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે જે સુખનો સમૂહ છે. એમાં જ્યારે મનની વૃત્તિ લાગે ત્યારે આત્મા પૂર્ણ કામ બની જાય છે.
હે પેખી થાય પૂરણ કામ. શિખા સુંદર છે સારી નખ શિખા પર બલિહારી, એવી મૂર્તિ મીરાત મારી, લેવું અંતર માં હું ધારી.
અદભુત ભગવાન શ્રીહરિ ની મનોહર શિખા છે. શિખા ની જોતાની સાથે જ એમ થાય છે કે બસ એના પર વારી જઈએ, એવી મૂર્તિ મીરાત મારી. સ્વામી કે અમારી મૂડી હોય તો આ ભગવાનની મૂર્તિ છે એવી મૂર્તિ મીરાજ મારી. અને એટલા માટે તો આપણે પણ રોજ ગાઈ છે. હું ગાઈ છે
રે શ્યામ,
બોલો જી એમ નહીં, કોકની કાણે આવે એમ નહીં, આ તો કોકની કાણે આવે એવું લાગે. હારે ગાવ વન સ્મોલ ખાલી આ લોકોને જ ગાવા દો, આપણે હવે આને સાંભળવા. ઓ આ તો બધા મોટા કલાકારો લાગે છે. રે શ્યામ તમે સાચું નાણું.
સાચું નાણું કોણ છે?
ભગવાન છે. ભગવાન આપણને સાચું નાણું ભગવાન મનાણા છે. ભગવાન સાચું નાણું મનાણા હોય તો ભગવાન માટે રૂપિયા માટે પ્રાર્થના નો થાય. ઘણા ઘણા ભગવાનને પ્રાર્થના કરે, હે અંતર્યામી, અંતર્યામી શબ્દ બોલે ભગવાન ખુશ. વાહ, મનાણે અંતર્યામી તો જાણ્યો ભગવાન, એમ થાય મને અંતર્યામી પણ સર્ટિફિકેટ આપી દીધું. પણ પાછો બોલે, હે ભગવાન મારા ઘરમાં રૂપિયા નથી. લે આગળ કહેતો તો અંતર્યામી પાસે રૂપિયા નથી, તે નહીં ખબર હોય. જો આપણને ખરેખર આપણું સાચું નાણું જો ભગવાન જ મનાણા હોય તો પરમાત્મા માટે આ લોકની દોલત માટે કોઈ દી પ્રાર્થના ન થાય. જ્યાં સુધી આપણને પરમાત્મા માટે પરમાત્મા પાસે માયિક સુખોની માગણી થાય છે એ તો કેવું આપણને પરમાત્માનું માધ્યમ સમજાણું નથી. સ્વામીએ લખ્યું તો એવું કે જેમ રીઝવે કોઈ રાજનને, જેમ રીઝવે કોઈ રાજનને એ પ્રસન્ન કરી માગે પ્યાજ, તે આપતા હતી અવનિશ ને લાગે લોગ લાગે લોક માં ઘણી લાજ. રાજા રાજી થઈ જાય, માગ માગ તો પિયાજ માગે, પિયાજ એટલે રાજા રાજી થઈ જાય કે મને કિલો ડુંગળી આપી દો. હવે રાજાને કેવી શરમ લાગે, લાગે કે ન લાગે, એમ એવડા મોટા ભગવાન એની પાસે જો આપણે માઇક સુખો માગીએ ને તો ભગવાનને બહુ શરમ લાગે. ભગવાનને એમ થાય કે તમામ સુખ માત્રનો નિધિ હું છું, હું એને મળ્યો અને મારી પાસે વળી પાછું આવું માગેશ. પણ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી નથી, આપણી સ્થિતિ નાના બાળક જેવી છે. મહારાજ કર્યાણીમાં બિરાજમાન હોય, એ વખતે સભા પૂરી થઈ બધા ભક્તો પગે લાગવા આવતા હતા. મહારાજના હાથમાં કેરીનું ફળ હતું અને એ વખતે એક નાની ઉંમરના જોઈતા ખાચર મહારાજને પગે લાગવા માટે આવ્યા. મહારાજના હાથમાં સુંદર સરસ મજાનું કેરીનું ફળ જોઈને જોઈતા ખાચરે હાથ લાંબો કર્યો. મહારાજ કે કેરી આપું પણ એક શરત, તારા જોઈતા ખાચરે ગળામાં સોનાની ઉતરી પહેરી. મહારાજ કે કેરી આપું પણ જો આ તો તારા ગળામાં પહેરીશે ઉતરી આપ ને તો આપું. એટલે જોઈતા ખાચરે તરત પોતાના ગળામાંથી ઉતરી કાઢીને મહારાજને આપી દીધી. મહારાજે કેરી આપી પણ પછી બધા ભક્તોને સંબોધીને મહારાજે બહુ સારી વાત કરી. મહારાજ કે સાંભળો ભક્તો, બધા જીવ પ્રાણી માત્રની દશા આ નાના બાળક જેવી છે. આ બાળકને ખબર નથી, આ બાળકને ખબર નથી કે આ ઉતરીમાંથી તો ગાડા મોઢે કેરીઓ આવે, પણ એક કેરીને વાસ્તે આને ઉતરી આપી દીધી. એમ ભગવાન શ્રી હરિ કે અમારા સ્વરૂપનું જે ચિંતવન કરે ને એને તો અષ્ટ સિદ્ધિ નવ નિધિ એની આગળ પગમાં ઘૂઘરા બાંધી નાચે હોય, એને કઈ બોલાવા ન જાય પડે, એ ઓટોમેટિક આવે. તમે ભેંસ ખરીદો, 50,000 ની ભેંસ ખરીદી હોય તો પોદળના પૈસા અલગથી આપવા પડે કે ભાઈ 50,000 ની ભેંસ, 50,000 રૂપિયા ભેંસના, 10,000 પોદળાના. ભેંસ ખરીદી એટલે પોદળો તો આવવાનો છે ભાઈ. એની તમામ સુખો એવા છે. હાચી મિરાજ તો ભગવાનની મૂર્તિ છે અને એટલા માટે તો સંતોએ કીધું તમારી મૂર્તિ વિના નાથ અમને બીજું કાંઈ આપશો માં. ભગવાનને ચિંતવા એનાથી મોટું બીજું કોઈ ફળ જ નથી, એનાથી મોટું બીજું કોઈ ફળ જ નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી લખે છે એવી મૂર્તિ મિરાથ મારી, આ મૂર્તિ છે એ મારી મરણ મૂડી છે. અદભુત વર્ણન કરે છે.
શોભે નખ શિખા શરીર
તાલી કે સાથ એક તાલ.
હે શોભે નખ શિખા શરીર ચિતે ચિતે વિદરુ ધીર પુષ્ટ અંગો અંગ સુંદર મૂર્તિ મર માળી મન હર મૂર્તિ મર માળી મન હર.
આવી રીતે ભગવાનને સંભાળો એન કેન પ્રકારે પણ બસ ભગવાનમાં જોડાવ, આ હરિસ્મૃતિ ગ્રંથનો કહેવાનો ભાવાર્થ છે. જે રીતે તમને અનુકૂળતા આવે માણસ અનેક પ્રકારે ભગવાનમાં જોડાઈ શકતો હોય. મહારાજે પણ વચનામૃતમાં લખ્યું કે ભગવાનમાં વૃત્તિ રાખવાના ચાર પ્રકાર બતાવ્યા. જો તમારા ચિત્તને ચોંટવાનો સ્વભાવ હોય તો ભગવાનમાં ચોંટાડવાનો પ્રયાસ કરો. ચોંટાડવાનો સ્વભાવ હોય તો પુત્ર કલાત્મકમાં ચોંટે છે એમ ભગવાનમાં પણ ચોંટાય. અને કદાચ એવો સ્વભાવ ન હોય અને જો તમારામાં શૂરવીરપણું હોય તો એ શૂરવીરપણું આમાં દાખવો, ઇન્દ્રિયો અંતકરણને બીજા ઘાટ કરતા હોય તો એને કઢાવી ટળાવી અને ભગવાનના સ્વરૂપમાં જોડાવો. અને કદાચ તમારામાં શૂરવીરપણું ન હોય અને કદાચ તમે ફોસી અને બીકણો તો એનો પણ તમે સદુપયોગ કરી લો, એ ગુણનો પણ. તો મનને બીક બતાવો જન્મ મરણ ગર્ભવાસ લક્ષો રાશિ. મનને કેવું, હે મનવા માની જા, અનંત કાળ તે પંચ વિષયનું ચિંતવન કર્યું છે, આ વખતે ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી લે. જો ભગવાનનું ચિંતન નહીં કરીશ તો જન્મ મરણ ને ગર્ભવાસ ને લક્ષ રાશિના દુઃખો ભોગવતા પાર નહીં આવે. આમ કહીને પણ મનને ભગવાનમાં રાખો અને કા તો પછી વૈરાગ્ય. આત્મા પરમાત્માનું જ્ઞાન યથાર્થ જાણી સર્વથી પર ભગવાનની મૂર્તિનું સુખ જાણી એમાં મનને લગાવો. ચાર સાધને કરીને ભગવાનના સ્વરૂપમાં મન સ્થિર થાય છે. અને ચાર સાધન ન હોય તો પછી એક ઉપાય ભગવાને એ બતાવ્યો કે કાં તો ભગવાનની કૃપા. ભગવાનની કૃપા થાય એની વાત આખી જુદી છે. તો પછી તમારામાં શૂરવીર પણ હોય તોય ભલે, તમારામાં ચિત્તનો ચોટવાનો સ્વભાવ હોય તોય ભલે, કારણ કે ભગવાન તો મહાસમર્થ છે, સર્વ સમર્થ છે. કૃપાની વાત આખી જુદી છે, પણ કૃપા તો દાખલો કરી તો થાય. ભગવાન જયારે મનુષ્ય રૂપે હોય ત્યારની વાત આખી જુદી. જો ને મહારાજ ગયા હતા જુનાગઢ પધારેલા, અને ભાટિયા ગોકુળદાસ એને ભગવાન શ્રીને જમવા માટેનું આમંત્રણ આપ્યું. ગોકુળદાસ હરિભગત હતા પણ એની મા સત્સંગી નહીં. અને એણે એવું સાંભળેલું કે સ્વામિનારાયણ તો સ્વામિનારાયણ તો જાદુગરા છે, એટલે એની માં કંઈક નહીં, તારા સ્વામિનારાયણ મારે ઘેરે નહીં. ગોકુળદાસ કંઈક નહીં, મારા સ્વામિનારાયણ તો આવશે ને મારે તો જમાડવા છે. ડોશી કે હું જો થાળ કરી દઈશ પણ હું એની હામું નહીં જોઉં. એનો ગોકુળદાસ કે ન જવો તો કાંઈ નહીં, તમે બાજુના ઘરમાં બેસી જજો પણ મારા ભગવાન તો આવશે. એની માએ છેવટે રજા આપી કે વાંધો નહીં. એ સુંદર સરસ મજાનો થાળ થયો. ગોકુળદાસ મહારાજને બોલાવ્યા, મહારાજ ચાલો જમવા માટે. અને એ વખતે મહારાજ ગોકુળદાસને ઘરે જમવા માટે પધાર્યા. ગોકુળદાસે મહારાજને સુંદર સરસ મજાની વાનગીઓ પીરસી મહારાજ જમ્યા, જમી ચડું કરી અને મહારાજ હાલવાની તૈયારી કરે છે. આ બાજુ ગોકુળદાસની માં બાજુની જે ઘર ઓરડી હતી એની અંદર બાણું બંધ કરીને ડોશી બેહી ગઈ કે સ્વામિનારાયણ હામું આપણે જોવું નથી. જો ભગવાનની કૃપાનો પાર નથી, જીવની અવળાઈનો પાર નથી. જે ભગવાનના દર્શન મોટા મોટા ઈશ્વરોના દુર્લભ છે, ભગવાન કૃપા કરીના ભૂતળમાં પધાર્યા દર્શન દેવા માટે, પણ આ ડોશી આજ ભગવાન હમું જોવા તૈયાર નહીં. મહારાજ ચડું કરી મુખવાસ લઈ અને પછી હાલવાની તૈયારી કરતા અને મહારાજ ચાલતા થયા. અને એ વખતે ડોશીને વળી વિચાર થયો, લાઈવ જરાક જોવું તો ખરી કે સ્વામિનારાયણ છે કેવા, બાવણને તડીમાંથી જોવું સમજ્યા. એમ કહીને ધીરે કરીને બાવણું ખોલ્યું ને ભાઈ ભગવાન તો અંતર્યામી છે. એટલે બાણું ખોલ્યું, ડોશીએ જ આ તળમાંથી જોયું ને મહારાજે પાછું વાળું જોયું. ડોશીની અને મહારાજની જ્યાં ચાર નજર થઈ અને મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ. અને ભાઈ જ્યાં જોવે ત્યાં ડોશીને મહારાજ દેખાય. રોટલા ગળા તો ન્યાય મહારાજ દેખાય, પાણી ભરવા જાય ન્યાય મહારાજ દેખાય, જ્યાં નજર નાખે ને મહારાજ મહારાજ. અને ડોશી રાડે રાડને કાળા બોકા નાખે, મને સ્વામિનારાયણ વળી ગયા, મને સ્વામિનારાયણ વળી ગયા. એ ડાકલા બહેરાને ભૂવા બોલાય, પણ આ જાય મહારાજ કે ભૂત વળગે એ નથી છોડતું, હું એનો છોડું. કે કંઈક પ્રકારના દારા દોરા ધાગા ને કંઈક કર્યું પણ મહારાજની મૂર્તિ દેખાતી બંધ નહોતી. કૃપા સાધ્ય થયા. છેવટે ડોશી તો એવી મૂંઝાણી એવી મૂંઝાણી, હવે હું કરવું, આ દેખાતા બંધ કેમ થાય. પછી ચાર પાંચ એની જેવી ડોશી હોય ને બધી ભેગી થઈ, એક કામ કરી હું કઈ સ્વામિનારાયણને દેખા બંધ કરવા ને કાલથી બજર હુંખવાનું ચાલુ કરી દે અને ડુંગળી લહણ ખાવાનું ચાલુ કરી દો. સમજાય, ભગવાનને કાઢવાનો ઉપાય બતાવ્યો. આવી રીતે વર્તો તો ભગવાનને કેવું ન પડે, તમે જાઓ. અને ડોશીમાં એ ખાવાનું ચાલુ કર્યું અને મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. પણ એક વખત એને ભગવાનના દર્શન થયા હતા એ નિમિત્તનું એનું પુણ્ય થયું, એના પરિણામે ભવિષ્યમાં એને સત્સંગ ઓળખાણો. પછી ડોશીને ખબર પડી કે હો ભગવાનની મૂર્તિ દેખાવી એ તો બહુ મોટા પુણ્યની વાત છે. પછી મહારાજ પાસે આવીને ડોશીમાં કરગરવા માંડ્યા. મહારાજને કે મહારાજ પહેલાં તમે જેમ દેખાતા હતા ને એમ દેખાવ. મહારાજ કે એ દિવસો હવે ગયા, એ તો તે દિવસે અમે કૃપા સાધ્ય બન્યા હતા. એટલે ભગવાન કૃપા કરે એની વાત આખી જુદી છે. પણ અત્યારે તો આપણે સાધન કરવાનું છે, અત્યારે તો આપણે દાખલો કરવાનો છે. દાખલો કરશું તો ભગવાન અવશ્ય કૃપા કરશે. માટે
મૂર્તિ ઘણી છે ઘન શ્યામ,
કારણ કે કઠણ કામ તો છે. મહારાજ બોલે ભગવાનમાં અખંડ વૃત્તિ રહેવી એ તો ભારે કઠણ કામ છે. શ્રીજી મહારાજ ના શબ્દો, જેના અનેક જન્મના પુણ્ય, એક બે નહીં, અનેક જન્મના પુણ્ય ઉદય થયા હોય અને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહેશે, બીજાને રહેતી નથી. અને વૃત્તિ ન રહેતી હોય તો સમજવાનું કે જે આપણા પુણ્ય ઘટે છે.
હે મૂર્તિ ઘણી છે ઘનશ્યામ,
શાંત
સ્વભાવે સુખી ધામ, મહારાજ ની મૂર્તિ નારી કર ચરણાધિક પરવારી.
મહારાજ ની મૂર્તિ છે, અનંત કોટી બ્રહ્માંડો માં આવી મૂર્તિ ક્યાંય નથી. બસ આ મૂર્તિમાં વૃત્તિ લગાડો બેડો પાર થઈ જાય. પણ એમાં મન લગાડવું હોય તો એક કામ કરવું પડશે, બીજે બધેથી હેત તોડવું પડશે. ભગવાન સ્વામિનારાયણ ના શબ્દો છે, તમને બધેથી હેત તૂટી ગયું છે, તૂટી ગયું તો મને એમ સમય શિબિર પૂરી થાય તો ઘરે નહીં જાય, તૂટી ગયું છે તો. મહારાજ કે બીજામાંથી બધેથી હેત તૂટે ત્યારે એને ભગવાનમાં હેત થાય છે, અને ભગવાનમાં જેને હેત થાય છે એને ભગવાનમાં વૃત્તિ રહે છે, અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગી એને પછી કાંઈ કરવું રહ્યું નથી. એ તો કૃતાર્થ થયો છે, એ તમામ સાધનના અંતને પામ્યો છે. લ્યો છેલ્લે કરી કિરણ આટલું હે તો કરીએ પ્રયાસ તાલીકે સાથે.
મહારાજ ની મૂર્તિ નારી કર ચરણાધિક પરવારી, અંગો અંગ આવે આનંદ મહા અલૌકિક, નખ શિખા સુખ ની ખાણી, જીભે જાય નહીં વખાણી.
સ્વામી લખ્યા મૂર્તિ તો નખ શિખા સુખ ની ખાણ છે, સુખ ની ખાણ. આ તો અનુભવી ના શબ્દો છે, આપણે અનુભવ્યું નથી એટલે આપણને એમ થાય કે ભગવાનમાં વળી હું સુખ છે. આપણી દશા ઓલા જેવી સમજ્યા, અક્ષરાણ સમય ગામડે ગયેલા અને મહારાજ ની મૂર્તિ નું વર્ણન કરતા હતા. ઓહો ભગવાનની મૂર્તિમાં બહુ સુખ, બહુ સુખ. એમાં એક ગરીબ ભગત બેઠેલા, એને સ્વામીને કીધું, સ્વામી કેવું સુખ? સ્વામી કે બહુ સુખ, એનું શું વર્ણન? સ્વામી કે, સ્વામીને કે એમ નહીં મને બતાવો. સ્વામી મનમાં વિચાર કરવા માંડ્યા, હવે કાને મારે સમજાવવું કેમ, કારણ કે આને પ્રેક્ટિકલ કરી બતાવવું પડશે. સ્વામી એને પ્રશ્ન કર્યો, તારે ઘરે કઈ દુજાણું ખરું? તો કે હા છે ને. શું? તો કે ભગરી ભેહી મળે છે. સ્વામી કે એક કામ કરજે, એ ભગરી ભેહી નું દૂધ હારી પેટે ઉકાળી ખૂબ ઘાટું થાય, એની મારી પાસે બદામ કાજુ પિસ્તા ખાંડ વગેરે નાખી ઘાટું કરીને તું લેતો આવજે. તો કે હારું. બીજો દિવસ થયો, એ ઘાટું રાબડા જેવું દૂધ કરી અંદર બદામ કાજુ પિસ્તા વગેરે નાખીને સ્વામી પાસે લાવ્યો. સ્વામીએ ઠાકોરજીને ધરાવ્યું. ઠાકોરજીને ધરાવીને પેલા ભગતને કીધું, ભગત પી જાઓ. ભગતે પીધું અને અડધો કળશો જ્યાં પીધું ત્યાં સ્વામી અટકાયો, હાથ પગ ઉભો ઉભો રહ્યો. સ્વામી કે આ દૂધ કેવું લાગે? અરે સ્વામી બહુ મીઠું, પણ આની વાત જ આવે. સ્વામી કે એમ નહીં તું મને બતાવી કેવું? અરે પણ સ્વામી એની હું વાત કરવી કેમ નહીં? સ્વામી કે તું મને બતાવ કેવું મીઠું. અને સ્વામીએ બહુ આગ્રહ કર્યો, ત્યારે પેલા હરિભગત કે સ્વામી એ તો પીવે એને ખબર પડે, એમને મારે કેમ બતાવવું? કે ત્યારે સ્વામી કે ભલા માણા, મારે તને એ સમજાવવું છે કે ભગવાનની મૂર્તિમાં કેવું સુખ, એ તો એમાં ઊંડો ઉતરતો ખબર પડે, એમને કેમ મારે બતાવવું? એ તો માણે એ જાણે ભાઈ, માટે તાલી કે સાથે.
એવી મૂર્તિ છે મનરંજન, ચિત્તે ચિત્તવું છું નિષદીને,
આવી રીતે ભગવાન નું ચિંતવન અખંડ ક્રિયા કરો રાત દાડો રાત. અને એટલા માટે ભગવાન શ્રી ગરડા મધ્યના 48મા વચનાર્થમાં લખે, પ્રેમાનંદ સ્વામી વંદુના પદની પંક્તિઓ ગાતા હતા અને એ જોઈને મહારાજ બોલ્યા કે આવી રીતે જેના અંતકણમાં ભગવાનનું ચિંતન થતું હોય અને આવી વાસના એ યુક્ત દેહ મૂકે તો એને ફરીને ગર્ભવાસમાં જવું પડતું નથી. અને આવી રીતે જેને ભગવાનની મૂર્તિનું ચિંતન થાય છે એ જીવતો હોવા છતાં એ પરમ પદને પામ્યો છે. બોલો, આ મીટર છે, આ મીટર આપણે મૂકી જોવું કેટલે ખોગ્યા છીએ, પરમ પદ કેટલું છેટું છે. કલ્યાણ કલ્યાણ સ્વામી કે કલ્યાણ હું કલ્યાણ શું કરો, ભગવાનની મૂર્તિ ઈ જ કલ્યાણ છે, બીજું કોઈ કલ્યાણ નથી. મર્યા પછી કલ્યાણ થાય એવી આશા ન રાખવી, કલ્યાણ તો અહીંથી જ કરવાનું છે, અત્યારથી જ ભગવાનમાં મન લગાવવાનું. અત્યારથી જો મન લાગવા માંડે તો સમજવું કલ્યાણ થઈ ગયું, અને જો મન નથી લાગતું તો સમજવાનું કઈ બાકી છે. અને એટલા માટે ભગવાન શ્રી હરિ કહે છે, માટે આ વખતે આવો સુંદર સરસ મજાનો અવસર આવ્યો છે તો બીજું બધું ચિંતન પડ્યું મૂકીને બસ એક ભગવાનનું ચિંતન કરવું. જો ભગવાનનું ચિંતન મૂકીને બીજું ચિંતન કરશે તો કોટી કલ્પે દુઃખનો અંત આવવાનો નથી. માટે બીજા તમામ ચિંતનો પડ્યા મૂકી આ હરિનું ચિંતન આદરી દો. અને વળી પ્રેમાનંદ સ્વામી પદ ગાતા હતા એમાંથી મહારાજ કે અમને તો આવો વિચાર થયો, આવી રીતે જેને ભગવાનનું ચિંતન છે મહારાજ કે અમને એમ થાય કે અમને આવા સંતને તો ઉઠીને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ. બોલો, વિચાર કરો, આવી રીતે જે ભગવાનને અંભારે છે એને તો ખુદ ભગવાનને એમ થઈ જાય કે આને હું દંડવત કરું. આ કક્ષા, આ સ્થિતિ, આ ઊંચાઈ, આ લેવલ, અને આવા પુરુષે જેને ઘેરે જન્મ ધારણ કર્યો છે ભગવાન શ્રી કે એના મા બાપ પણ કૃતાર્થ થયા છે. અત્યાર સુધી અંગો અંગનું વર્ણન આવતું હતું, હવે સ્વામીની કલમ જરાક તન મારે છે, સહજ લીલા ઉપર જાય છે. સ્વામીના મનમાં એમ થયું કે આ તો ઘણાને કઠણ પડશે, ઝીણું 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 ઝીણું, કારણ કે આ તો દાખલો કોઈ જન્મે કરેલો નથી, આમાં તો બગાહા મળશે આવવા, ઝોલા મળશે ચડવા, માટે લાવ્યો હવે જરાક ટન મારો. સ્વામીને એમ મનમાં થયું, એટલે વાતને જરાક ટન લગાવ્યો છે. સહજ ધ્યાનને સ્વામી હળવું કરવા જાય છે, કારણ કે સ્વામી ખરેખરા જીવના ડોક્ટર છે, જીવના તમામ રોગોની નાડે નાડને જાણે છે, નસ નસને જાણે છે. એટલે સ્વામી હવે જરાક ટ્રીટમેન્ટ ફેરવે છે, સમજાય છે. હા, તાલી કસા સ્વામીના મનમાં એમ થયું કોઈલો ડોઝ જરાક ભારે પડી જાય, હવે જરાક હળવો ડોઝ કરે છે.
એ પ્રથમ પોઢી જાગે જ્યારે
મહારાજ સૂતા હોય, આવું ધ્યાન કરો. સવારનો સમય થાય, ભક્તો મહારાજને પ્રાર્થના કરતા હોય, જાગો મહારાજ જાગો, પ્રાત થયું મન મોહન પ્યારા, ભગવાન જાગતા હોય.
પ્રથમ પોઢી જાગે જ્યારે જોઈ જન મગન મન ક્યારે,
ભગવાન ના દર્શન કરીને ભક્તો ન્યાલ થઈ જાય છે.
હે દિયે દર્શન દીન દયાળ, નિજ ભક્તો ના પ્રતિપાળ,
ભગવાન તમામ ભક્તોને દર્શન આપે છે. વિષય જીવને જેમ વિષયનું ચિંતન થાય છે એમ જેના અંતકણમાં આવી રીતે ભગવાનનું ચિંતન થયા કરે એનાથી મોટો મનુષ્ય દેહનો બીજો કોઈ લાભ જ નથી. હા, માટે આદરી મૂકીએ, તાલી કે સાથ
એ પછી દેહ ક્રિયા કરી આવે, પછી દેહ ક્રિયા કરી આવે, હાથ મૃતિકાએ મટી આવે, જોડી એકે કુ આંગળિયું જોઈ શુદ્ધ કરે સઘળિયું.
ભગવાનની ક્રિયામાં પણ ધર્મ આવી જાય છે, લીલામાં પણ આપણે ધર્મનો ઉપદેશ આપે છે. ભગવાન શ્રી આપણને આજ્ઞા કરે છે કે નાય ધોઈ આવી રીતે તમે પવિત્ર થાજો, 17 વખત હાથ ધોજો. ભગવાન પોતે ધોવે છે. અને કેવી રીતે? ચોળી એક એક આંગળીઓ, એક એક આંગળીઓ ચોળી ચોળી, અને ભગવાન હાથ ધોવે. ઘણા ઘણા 17 વખત હાથ ધોવે ખરા, 17 વખત ધોવે એમાં કોઈ ના નહીં, પણ ધૂળ નાખી નળ ફૂલ ચાલુ કરી દે, એ હાથ નો ધોવે, ધૂળ ધોવે. હું ધોવે? હા, એટલે ધૂળ નથી ધોવાની, હાથ ધોવાના. આમ ભગવાન બતાવે છે, ચરિત્રો દ્વારા પણ ભગવાન આપણને ધર્મ સમજાવે છે કે તમે 17 વખત હાથ ધો તો આવી રીતે ધોજો.
એ ચોળી એકે કુ આંગળિયું
રાખનીરે ક્યા છે,
ધોઈ શુદ્ધ કરે સઘળિયું,
રાખનીરે ક્યા છે,
એ ધોઈ શુદ્ધ કરે સઘળિયું,
રાખનીરે ક્યા છે,
પછી દાતણ કરતા શ્યામ
રાખનીરે ક્યા છે.
દાતણ કરતી મૂર્તિના હૃદયમાં ધારો અને ગા, આ તો લીલા.
એ પછી દાતણ કરતા શ્યામ
મહારાજ નિત્ય દાતણ કરે. અરે એક વખત તો મહારાજે એવું ચરિત્ર કર્યું, દાતણ કરી એની બે ચીજ ફેંકે, અને લાડુબાને મહારાજ કહે, મહારાજ લાડુબાને કહે, લાડુબા આ બે શીરું સવળી પડે તેથી મિષ્ટાનની રસોઈ, અને એક શીર સવળી ને એક શીર અવળી પડે તો હાદું ભોજન. મહારાજ આવું રોજ કરતા, સવળી પડે તેથી લાડુબા મિષ્ટાન બનાવે, એક શીર સવળી ને એક શીર અવળી પડે તો સાદું ભોજન.
એ પછી દાતણ કરતા શ્યામ મુખ ધોઈ લોતા સુખ ધામ,
તાલી કે સાથ ભગવાન મુખ ધોતા હોય, વસ્ત્રોથી મુખ લોતા હોય, આવું ચિંતન કરો મહા મોટી કમાણી. એને કેને પ્રકારે બસ ભગવાનમાં લાગો.
વતુ કરાવતા વળી
સ્વામી કે અમે ભગવાનને વતુ, વતુ એટલે ખબર શું કહેવાય? મુંડન. સ્વામી કે અમે મુંડન કરાવતી મૂર્તિ પણ નજરે જોઈ છે, આપણે પણ મુંડન કરાવતી મૂર્તિને નજરે ધારો. હે, અરે એક વખત તો મહારાજ મુંડન કરાવતા અડધી અજામત થઈ અને બૂમ પાડી, દાદા ખાચર હાજર થયા. હા મહારાજ, શ્રી આગળ મહારાજ, કમને ભૂખ લાગી છે, જમવાનું લાવો. અડધી હજામતે બાજરાનો રોટલો દહીં જીમા, કેવી લીલા કરી ગયો. પણ દાદા ખાસને તેદી શંકા નહોતી થઈ, પરિપૂર્ણ નિશ્ચય હતો. અને એ વખતે નિષ્કુળા સ્વામી મને હાજર હશે, જોઈ ગયા છે સ્વામી, ત્યાં મુંડન કરાવતી મૂર્તિ મેં જોઈ છે, અડધા મુંડન વાળી મૂર્તિ. હે, એવું તો ધ્યાન કરો, આવું ધ્યાન કોઈ દી નહીં કર્યું, માથે અડધું મુંડન હોય, અડધું બાકી હોય. આપણને મજા આવે તો ગમે રીતે કરી, આપણે તો ભગવાન જ ચિંતવા, એમ ચિંતવાય. અડધી મૂછ બાકી છે એવું ચિંતવાય, અડધી દાઢી બાકી એમ ચિંતવો, ચિંતવો. તમને મજા આવી ગયું એમ કરો, એને કે પ્રકારે પણ તમે જોડાઓ. બસ આ નિષ્કુળાન સ્વામી નો કહેવાનો ભાવાર્થ છે. એ જોયા જેવી મૂર્તિ થયો, અડધું મુંડન કરાવવાનું, ધ્યાન કરવાનું, મજા આવે. બે ઘડી આનંદ થાય, બે કપ આનંદ ને ધ્યાન બી હારી. અડધું મુંડન કરાવવાનું, અડધી મુશ, અડધી દાઢી, અને એ મૂર્તિ લાગે મનોહરો ભાઈ જોયાજી.
હે વતુ કરાવતા વળી
સ્વામી કે વતુ કરાવેલી મૂર્તિ અમે જોઈ છે. અરે એક વખત મહારાજ ફરતા ફરતા દેવળિયા ગામ ગયા,
ઝાલમસિંહ બાપુ ને કીધું, ઝાલમસિંહ બાપુ ગામમાં કોઈ સારો વાળન છે? તો કે વાળન તો છે, તો કે બોલાવો ને બધા દાઢી ને વાળ બાળ બધું વધી ગયું. ઝાલમસિંહ બાપુ વાળન ને બોલાય આવ્યા. વાળન મહારાજ નું વતુ કરવા બેઠો, મુંડન કરવા બેઠો, પણ ભાઈ માળ વાળંદ એવાનો એવો માથો, અને એ પાછો જૂનો જમાનો, અત્યારે જેવી કઈ સાધન સામગ્રી નહીં, એ ઓલા લાકડા થી ઓલો પટ્ટી થી આમ ઘવાનું, અને પછી વળી પાછું ઘવાનું ધીમે ધીમે. પણ એ ભાઈ અડધી અજામત થઈને ત્યાં તો મહારાજ ની આંખમાં હુડાવી, મહારાજ ઉભા થઈ કે હવે મારે નથી કરાવવું. અડધી અજામત ભાગ્યા, મારા સુરા ખાતે ને કે મારી માણકી લાવો, આ નથી કોઈ બીજે કામ જઈને કરાવીશું. અડધી અજામતે હવે આવી મૂર્તિ નું ધ્યાન કરો, મહારાજ માણકી ઉપર બેઠા છે, અડધી અજામત દેહો
એ વતુ કરાવો તાવળી
રાતની ક્યા છે.
અંતે અડધી અજામત વાળી મૂર્તિ યાદ આવી ગઈ તો બેડો પાર અક્ષરધામ માંથી લેવા આવશો. અરે તમારો એવો સંકલ્પ હશે ને તો ભગવાન સ્વામી ને અડધું મુંડન કરીને તમને તેડવા આવશે. હાલો અડધી અજામત ભગવાન સ્વામિનારાયણ માણકી ઉપર બેસી ભાગ્યા. કાઠી દરબારો માહે મુક્તાનંદ સ્વામી આદિક સંતો પણ આવ્યા, તાવી ગામ આવ્યા, અને તાવી ગામમાં તળાવ ને કાંઠે ઉતર્યા. પછી હરિભક્તો ને કીધું કે આ ગામમાં કોઈ ખારો વાળંદ હોય તો બોલાવો. હજામત કરી અડધી બાકી સેવા અહીંયા કરી, અડધી હજામત દેવળિયા કરી અને અડધી તાવી માં કરાવી. ન્યાય એક વાળંદ બોલાવે, ન્યાથી વાળંદ લાવ્યા, અને ન્યા પછી સ્વામી મહારાજ મુજા હજામત કરવા બેઠા. અને એ જ્યાં થોડી ઘણી હજામત થઈ તો મુક્તાનંદ સ્વામી ને વિચાર થયો કે હવે આમે 13% લાવીને હું કરાવી નાખું. એટલે મહારાજ ને પૂછ્યું, મહારાજ કેમ છે આ વાળંદ સારો હોય તો હું અહીંયા જરાક બેસી જાઉં, હજામત કરાવી નાખું, મુંડન કરાવી નાખું, કેમ છે? અરે મહારાજ કે ઓલા પણ તો દેહ નું જોખમ હતું, આ તો જાન નું જોખમ છે. મહારાજ ની આંખમાં આહુડ આવી ગયા, ભાઈ આવો હજામી ક્યારેક ભટકાઈ જાય ભાઈ. નિષ્કુળાન સ્વામી કે આ બધા દર્શન અમે કરેલા, આ બધું અમે જોયેલું, આપણે ધ્યાનમાં જોવાનું છે.
વતુ કરાવતાવળી
કરો હરિનું સ્મરણ, બેડો પાર થઈ જાય, બેડો પાર થઈ જાય.
એ વતુ કરાવતાવળી
નાથની ક્યા છે,
એ નખ લેતા દશ્યાંગળી
નાથની ક્યા છે.
સ્વામી કે અમે આવા દર્શન કર્યા, આ પર્વતભાઈ ઓલા મુક્તાનંદ સ્વામી મહારાજ ના નખ લેતા હશે ને એ વખતે કદાચ સ્વામી હાજર હશે ને જોઈ ગયા હશે, અતિ હેત થી નખ લેતા હતા, અતિ હેત થી. અને એ વખતે પર્વતભાઈ ના સંકલ્પ થઈ ગયો કે આટલા હેત થી તો નખ રામાનંદ સ્વામી ના ક્યારે નહોતા લેતા. અને પૂછ્યું કે સ્વામી તમારું ફરી ગયું કે શું થયું? અને ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે પર્વતભાઈ ફરી ગયેલું તો અત્યાર સુધી હતું, હવે ઠેકાણે આવ્યું છે. આ તો ગુરુ ના ગુરુ છે, આ તો સર્વોપરી ભગવાન. અને એ વખતે લાલજી સુતાર જોઈ ગયેલા એટલે લખે,
એ નખ લેતા દશ્યાંગળી
રાતની ક્યા છે,
હે અંગે અતર ચોળેલ
નાથની ક્યા છે,
તેલ સુગંધી ફૂલેલ
નાથની ક્યા છે.
આપણે ભગવાનને અતર ચોળો, ભગવાનને નવરાવો, હે આમ ધ્યાન કરો ને ગાઓ, ભગવાનની માથે ટાઢું પાણી રેડતા હોઈએ, ભગવાનને વાંસામાં હાથ ફેરવતા હોઈએ, ભગવાનને નવરાવતા હોઈએ.
એ અંગે અતર ચોળેલ તેલ સુગંધી ફૂલેલ વળી ના તાઉ ને નીરે લુતાલા સુપટ શરીરે.
ભગવાનને સ્નાન કરાવી ને સુંદર કોમળ વસ્ત્ર થી ભગવાન નું શરીર લો,
બીજું પેરે પટ કોરું ચાખડી ઓઠી પછેડી પાવન.
સ્વામી કે ભગવાને પછેડી ઓઢી હોય ને એવાય અમે અનેક વખત દર્શન કર્યા છે, અનેક વખત દર્શન. અમરેલી ના આદમ અને મકન ખોજા ભગત હતા, ગરડા દર્શન માટે આવ્યા. બેની પાસે બગસરાની એક કાળા શેડા ની લાલ શેડા ની બે પછેડીઓ હતી. પણ બે મનમાં સંકલ્પ કર્યો કે આપણે ગરડા જઈ અને સ્વામિનારાયણ ભગવાન આપણી પાસે આ બગસરાની જે બે પછડીઓ છે, કાળા શેડાની લાલ શેડાની, બે માગી લે, સામે આલી લઈ લે અને ઓઢે તોય ભગવાન હાચા. આમ સંકલ્પ કરીને બે ગઢપુર આવ્યા અને મહારાજનો સંકલ્પ જાણી સામે આલીને એની પાસેથી પછડી માગી લીધી. અને ભગવાન શ્રીહરિ એ વખતે એમની પછડી ઓઢી અને સભામાં બેઠેલા. એ વખતે નિષ્કુળ સ્વામી જોઈ ગયા.
હે ઓઢી પછેડી પાવન
ભગવાન, અનેક વખત પછેડીઓ વિવિધ પ્રકારની ઓઢતા હતા.
ઓઢી પછેડી પાવન આવ્યા જમવાને જીવન બેઠા ચાકળે અવિનાશ
તારીખ સાથ
બેઠા ચાકળે અવિનાશ
એ
હતો નિષ્કુળ આનંદ પાસ
ભગવાન બિરાજમાન રાખો.
હે સ્વામી નારાયણ
નારાયણ
સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ
સ્વામી નારાયણ
પાણી નો પડી જતો એવું ધ્યાન આવવાનું.
હે સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ
સ્વામી નારાયણ. શ્રી હરિ સ્મૃતિ મધ્યે પ્રથમો ચિંતામણી સંપૂર્ણ થયો સહદાન.